આજે આપણે 10 જાન્યુઆરીની પ્રાર્થના જોવાના છીએ. ગયે વખતે 2 નાની પ્રાર્થના જોયેલી આપણે, 4 જાન્યુઆરી અને 5 જાન્યુઆરીની. 4 જાન્યુઆરીમાં જે પ્રાર્થના છે એમાં માતાજી કહે છે કે પ્રભુ, તારી કૃપાથી મારામાં ભૌતિક ક્ષમતાઓ, પ્રાણમય ક્ષમતાઓ, માનસિક ક્ષમતાઓ, ચૈતસિક ક્ષમતાઓ વિકાસ પામવા લાગી છે. આપણા શરીરના જે તત્વો હોય છે, દરેક તત્વ પ્રકાશને, દિવ્યતાને ધારણ કરીને પોતાની ક્ષમતાઓ પ્રકટ કરવા લાગ્યા છે. આ વરદાનોથી પણ સબરપણે ભરી રહ્યો છે કે તું મને હવે આ વરદાનો આપી રહ્યો છે, તે મને સમૃદ્ધિમાં મૂકી છે અને આ સમૃદ્ધિ મને ગરીબાઈ જેટલી સ્વાભાવિક લાગે છે. સાધનામાં આપણે શીખવાનું છે કે આંતરિક રીતે આપણને કોઈ ઊંચામાં ઊંચી મહત્તમ અનુભૂતિ આવે, છતાં પણ આપણે એક સમતામાં, શાંતિમાં રહેતા શીખવું જોઈએ. આપણું સમતોલપણું છે છોડી ન દેવું જોઈએ. હું કોઈ મહાન વ્યક્તિ થઈ ગયો છે, મહાન યોગી થઈ ગયો છે, આવા ખોટા ભ્રમમાં આપણે આવવું ન જોઈએ. મને ગરીબાઈ જેટલી સ્વાભાવિક લાગે છે. આ ગરીબાઈ એટલે આર્થિક ગરીબાઈની વાત નથી. પહેલાં મારામાં ભૌતિક ક્ષમતાઓ દિવ્ય પ્રકટ થઈ નહોતી, મારામાં પ્રાણમય ક્ષમતાઓ પણ નહોતી, મારામાં મનોમય ક્ષમતા નહોતી, ચૈતસિક ક્ષમતાઓ પણ નહોતી. એ વખતે એ રીતે હું દરિદ્રી હતી, પણ એ દરિદ્રી અવસ્થામાં જેટલી હું શાંત હતી એટલી શાંત અત્યારે છું. કારણ કે છે માતાજી કે આ સમૃદ્ધિ અવસ્થાને લીધે એનાથી મને કોઈ મોટો આનંદ થતો નથી. હું કહું આનંદથી છલકાઈ જાઉં છું, ઓહો મને તો આ બધી વસ્તુ મળી ગઈ, હવે મારે કંઈ બાકી કરવાનું રહ્યું નથી, એવો ભાવ નથી. કારણ કે ઘણીવાર ગરીબાઈમાં મારે માટે આધ્યાત્મિક જીવન વધુ સઘન અને સભાન રહેતું. જે વખતે આ ક્ષમતાઓ આપણામાં પ્રકટ થયેલી હોતી નથી, એ વખતે આપણે પ્રભુ તરફ વધારે નમ્ર હોઈએ છીએ, વધારે પ્રાર્થના કરતા હોઈએ છીએ કે પ્રભુ મને આમાંથી તું માર્ગ બતાડ, મને મારો વિકાસ કરતું. જેટલી દરિદ્રતાનો ખ્યાલ આપણો વધારે હશે, એટલો આપણે પ્રભુને વધારે સમર્પિત થઈએ છીએ. તમે જુઓ, જૂના જો ભક્તોના કાવ્યો જોશો ને, મત સમત પાતકી નાસ્તી, મારા જેવો પાપી નથી, આવી જ ભાવના છે કે હું તો પતિત છું અને તું પતિત પાવન છે. હું પતિત છું, તું પતિત પાવન છે. જ્યારે પણ આપણને કોઈ શ્રેષ્ઠ અનુભૂતિ આવે, ત્યારે સાધકે એક વસ્તુ ખાસ કરવાની છે કે આ આપણને મળી, પણ આપણી ક્યાં નબળાઈ છે પેલા ગોતી કાઢો અને કહો કે પ્રભુ આ નબળાઈ તમારી બાકી રહી ગઈ છે. જે વસ્તુ મળી છે એના આનંદમાં મગ્ન ન થાઓ, પ્રભુની કૃપા તરીકે સ્વીકારી લ્યો. એ પણ પ્રભુની કૃપા જ છે આપણે. પણ એના સિવાય જે બાકી રહ્યું છે એ કામ તરફ આપણે ધ્યાન આપવું જોઈએ. એટલે આ 4 જાન્યુઆરીની પ્રાર્થના આટલી જ છે આપણી. આમાં માતાજી એ શીખવા માંગે છે કે કેટલી પણ મહાન અનુભૂતિ આવે આપણને, તો એ વખતે આપણી નબળાઈ શોધીને આપણી ગરીબાઈ ક્યાં છે, આધ્યાત્મિક ગરીબાઈ ક્યાં છે એ શોધી કાઢવું અને એ પ્રભુને કહેવું કે પ્રભુ, તે આ મારું કામ કર્યું પણ આ મારું કામ બાકી છે, મને આમાંથી વિકાસ કરાવો. એ પ્રકારની આપણે ભૂમિકા લેવી જોઈએ જેથી આપણો અહંકાર ખોટી રીતે વધે નહીં. આ સાધના શીખવા માટે જ ખાસ આ પ્રાર્થના છે. 5 જાન્યુઆરીની પ્રાર્થનામાં માતાજી કહે છે, દિવ્ય પ્રેમ માટે વાત કરે છે કે દિવ્ય પ્રેમ શું છે. માતાજી એમ કે છે કે આપણા શરીરમાં જે વિવિધ તત્વો છે એ બધા તત્વોને એક એક તત્વ વધારે ને વધારે દિવ્ય થતું જાય છે, પણ અંતે એ બધા તત્વોને જોડી દેવા પડે છે, સંયુક્ત કરવા પડે છે, સમગ્ર રીતે પ્રભુ પ્રત્યે વળવા પડે છે, તો જ અંતિમ સાક્ષાત્કાર થતો હોય છે. આ દિવ્ય તત્વો જુદા જુદા આપણને આપેલા છે પ્રભુએ, એમાં એમનું આયોજન છે, ગુપ્ત આયોજન છે, ધ્યાન રાખજો. આપણું ભૌતિક તત્વ આપણો સૂક્ષ્મ પાર્થિવ સાથે શારીરિક તત્વો સાથે મેચવા નથી હોતું, શારીરિક તત્વ પ્રાણમય તત્વો સાથે મેચવા નથી હોતું, પ્રાણમય તત્વ મનોમય તત્વો સાથે મેચવા નથી હોતું, સંવાદમાં નથી હોતું, અને મનોમય તત્વ ચૈતસિક સાથે સંવાદમાં નથી હોતું. વિસંવાદ બધામાં છે, જુદા જુદા કરી નાખ્યા છે. માતાજી એક ઠેકાણે બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે આપણું સ્વરૂપ કેવી રીતે રચાયું છે. તમે ફિલ્મ જોઈ હશે, એમાં એક ચિત્ર હોય છે ફિલ્મમાં, પછી એક ડાર્ક લાઈન હોય છે, પછી બીજો ફોટો હોય છે, પછી પાછી ડાર્ક લાઈન હોય છે. એવી રીતે આપણા બે તત્વો વચ્ચે એક ડાર્ક લાઈન છે, અવચેતન અને અચેતનનું પડ છે, એ બધાને જુદા રાખે છે. શા માટે? એના પાછળ પ્રભુનો બહુ લાંબી દ્રષ્ટિનો ઉદ્દેશ છે. એ આપણને તકલીફ આપવા માટે, આપણને મુશ્કેલી કરવા માટે, પરીક્ષા લેવા માટે નથી, પણ એક સાદો એક વ્યવહારમાં પ્રશ્ન પૂછું છું કે બારી મોટી હોય તો એમાં આપણે નાના નાના કાચના ટુકડાઓ લગાડીએ છીએ, ચોરસ ટુકડાઓ, ત્રણ કે ચાર, શા માટે લગાડીએ છીએ? એનું કારણ એક છે કે એક જો કાચનો ટુકડો ફૂટી જાય તો બીજા સલામત રહે. સમજી ગયા તમે? કાચના જો ભાગ તમે જોશો એમાં પ્રેમ કરેલી હોય છે, નાના નાના ચોરસ ટુકડાઓ ગોઠવેલા હોય, ચાર ટુકડા હોય સમજો, તો એક કોઈ પથ્થર મારે તો એક જ ટુકડો ફૂટશે, ત્રણ આપણા બચી જશે. પ્રભુનું આયોજન એમાં એ છે કે આ બધા તત્વોને જુદા રાખ્યા છે, તો એનું એક તત્વ આપણું જો બગડી જાય, એ વધારે કરપ્ટ થઈ જાય, ઊંધી ગતિમાં ચાલવા લાગે, તો એનો પરિણામ બીજા તત્વો પર ઓછામાં ઓછો થવો જોઈએ. આના આયોજન તરીકે, સેફગાર્ડ તરીકે આ પ્રકારનું આયોજન આપણા સ્વરૂપમાં પ્રભુએ કરેલું છે. પણ જ્યારે અંતિમ સાક્ષાત્કાર કરવો પડે છે ત્યારે આ બધા ટુકડાને જોડી દેવા પડે છે, અને જોડવાનું કામ પ્રભુની જે પ્રેમ શક્તિ છે એ કરતી હોય છે. માતાજી અહીંયા અહીં કહ્યું છે કે પ્રેમ શક્તિનું કામ છે કે આ બધા પ્રકારની ચેતનાઓ છે, ને કયો દાખલો આપેલો કે આપણામાં જડ ભૌતિક તત્વો પણ છે, આપણા નખ, આપણા વાળ, આ જડ ભૌતિક ચેતના છે, ને વસ્તુ છે, એ કાપી નાખો તો આપણને દુઃખ થવાનું નથી, એમાં ચેતના જેવું નથી, પ્રકટ જ થતી નથી એમાં. એના કરતાં થોડું વિકસિત એવું આપણું શારીરિક તત્વ છે, એમાં જડ તત્વો છે પણ એમાં ચેતના મૂકેલી છે, આપણને દુઃખ થાય છે, કઈ તકલીફ થાય તો. એના કરતાં વિકસિત આપણું ભાવનાઓનું તત્વ છે, એને પ્રાણ તત્વ કહીએ આપણે, પ્રાણ તત્વ એટલે ભાવના, આપણા વિકારો, આપણા ઉદાત્ત ભાવનાઓ, આપણા આદર્શો, એના કરતાં વિકસિત છે. મનોમય તત્વ એટલે આપણા વિચારો, આયોજન, જીવન બદલનો એક શ્રેષ્ઠ આદર્શ નક્કી કરવો, બુદ્ધિનું કામ, આ બધું મનોમય છે. આપણી ભાવનાઓ, હૃદયમાં ભાવનાઓ ઉઠતી હોય છે, હૃદયમાં વિકારો ઉઠતા હોય છે, આ બધા પ્રાણમય તત્વનું કામ છે. શરીરમાં જે સંચાલન થતું હોય છે, શરીરનું બધો મેટાબોલિઝમ જેને કહેવાય, શરીરની અંદરની બધી ક્રિયાઓ ચાલતી હોય છે, એ શારીરિક કામ કરતું હોય છે. એ આપણને પૂછતું પણ નથી, આપણું હૃદય પૂછતું નથી કે આપણે ધબકવું કે મારે ન ધબકવું, એ કન્ટિન્યુઅસ ધબકતું હોય છે. આપણા આંતરડા કાયમ પોતાની એક્ટિવિટી કરતા હોય છે, આપણી હોજરી કાયમ પચાવવાનું કામ કરતી હોય છે, આપણને પૂછતી નથી, આપણા ફેફસા કાયમ ઓક્સિજન લેવાનું કામ કરતા હોય છે, એ શારીરિક ચેતના એનું કામ કરતી હોય છે. શ્રી અરવિંદે ઠેકાણે બહુ સરસ કહ્યું છે કે શારીરિક ચેતનાનો પ્રતીક તરીકે ગણપતિ છે, ધ્યાન રાખજો. આપણે આ ગણપતિનું આજે વિસર્જન કરી રહ્યા છે. એ ગણપતિ મૂળ શારીરિક ચેતનાનું પ્રતીક છે. શારીરિક ચેતના જડ છે, એ યાંત્રિક રીતે કામ કર્યા કરે, પોતાની રીતે કામ કરતી હોય છે યાંત્રિક રીતે. એ જડતા બતાડવા માટે હાથીનું મોડું હોય છે. સ્થૂળતા, સ્થૂળ વ્યક્તિ એટલે જડ વ્યક્તિ, ભારે વ્યક્તિ. પણ આ ચેતના એટલી બધી વિશાળ છે, એ વિશ્વવ્યાપી તત્વ છે, એ આપણા પૂરતી જ મર્યાદિત નથી. મારામાં અને તમારામાં જે શારીરિક તત્વ છે એ તો એક વૈશ્વિક તત્વનો ભાગ પક્ષ છે. એટલે લંબોદર કીધું છે, એનું પેટ બહુ વિશાળ છે, બહુ મોટું તત્વ છે. આ બધા જે લક્ષણો કીધા છે ગણપતિના, એ બધા શારીરિક ચેતનાના છે. મૂષક એટલે ઉંદર છે, જાણે એ કોઈ વસ્તુ ફોલી ખાતો તમને ખબર પણ ન પડે. ઘણી વખત તમને અનુભવ આવશે, તમે સૂતા હો અને તમારા આંગળીને ફૂંક મારતો જાય ને ખાતો જાય, એટલી ખબર ન પડે, પાછળથી ખબર પડે આપણને. ગુપચુપ કામ કરવાની ટેવ છે. શારીરિક ચેતના એવી છે કે તમને કંઈ વાત કરતી જ નથી, પોતપોતાનું કામ કર્યા કરે છે ગુપચુપ. આ બધું પ્રતીકો છે બધા. એટલે ગણપતિની ઉપાસના એ ગણપતિ એક દેવતા તરીકે નથી, પણ આપણી શારીરિક ચેતનામાં દિવ્ય તત્વ પ્રકટ થાય, પ્રકાશ ધારણ કરે એના માટે છે. એના માટે તમે જોશો કે ગણપતિની જે સ્તુતિ છે એમાં એક ખાસ શબ્દ વાપર્યો છે, શુક્લાંબરમ ધરમ દેવમ શશિવર્ણમ. શશિવર્ણમ એટલે ચંદ્ર જેવો જ એનો પ્રકાશ છે. આપણી શારીરિક ચેતનાનો પ્રકાશ એ ચંદ્ર જેવો છે, અને જ્યારે શુદ્ધ થાય છે ત્યારે એકદમ કર્પૂર ગૌરમ, ભગવાન શંકરનું શિવ તત્વ થઈ જાય છે. એ કર્પૂર ગૌરવ થઈ જાય છે, શ્વેત કપૂર જેવું શ્વેત થઈ જાય છે. આ બધા શબ્દો હોય છે ને, એ બધા ગૂઢવાદના શબ્દો હોય છે, જે આપણે સમજીએ તો સમજી શકીએ કે શું વાત છે કહેવાની. તો આવી રીતે આ બધી ચેતનાઓ જુદી હોય છે આપણા માટે, પણ આ બધાને એકત્ર કરવાનું કામ પ્રેમ તત્વ કરતો હોય છે. પણ એ એકત્ર ક્યારે કરે છે, જ્યારે એને ખાતરી થઈ જાય છે કે બધા તત્વો હવે શુદ્ધ થઈ ગયા છે, હવે એમાં વ્યક્તિગત વિકાસની બહુ જરૂર નથી, હવે લગભગ પરિપૂર્ણ વિકાસ થઈ ગયો છે, પછી જોડવાનું કામ કરે છે. ત્યાં સુધી નહીં. એટલે જે 5 જાન્યુઆરીની પ્રાર્થના છે એમાં આ તત્વ કીધું છે. તેમાં આ જે બિન અંગતતા રહેલી છે એ તારા દ્વારા તે પોતાની ઉપયોગ્યતા પૂરેપૂરે સાધી શકે છે. અને કેવી રીતે જોડે છે, બિન અંગત તરીકે કોઈ પણ તત્વ સાથે એની ક્રિયા સાથે એકરૂપ થતું નથી. પ્રેમ તત્વ તટસ્થ રીતે એને યોગ્ય મૂલવીને જ એને ગોઠવતું હોય છે. બિન અંગતતા છે, બિન અંગતતા છે એટલે એકરૂપ ન થવું, તટસ્થ રહેવું એકદમ, એવી રીતે કરે છે. માતાજી કહે છે કે મને અનુભવ આવે છે કે આ પ્રેમ તત્વનું કાર્ય છે, એ કાર્ય મારે કરવાનું છે. કેવી રીતે, તો જે સાધકો મારી પાસે આવે એમને સાધના કરીને એમના તત્વોને કેવી રીતે એકત્ર કરવા એને શીખવવું, આ પ્રેમનું કાર્ય છે. એટલું જ નહીં, જુદી જુદી પ્રકારની વ્યક્તિઓ આવે તો એમને એકબીજા બદલ પણ પ્રેમ નિર્માણ કરીને, આદરભાવ નિર્માણ કરીને, એમનો જોડીને એમનો સમૂહ નિર્માણ કરવો, આ બધા પ્રેમના કાર્ય છે. તો આ બધું કાર્ય હું પણ કરવા માંગુ છું. હું પોતે આ તંતુ મિલનની આ કડી વધુને વધુ બની રહી છું. માતાજી કે મને એમ લાગે છે કે ધીમે ધીમે આ જે દિવ્ય પ્રેમનું કાર્ય છે એ કાર્ય મેં ઉપાડી દીધું છે, મને લાગે છે. તારી ચેતનાના છૂટા પડેલા ટુકડાઓને ભેગા કરી રહી છું. તારી ચેતના જે છૂટા પડેલા ટુકડા કયા છે, આપણે બધા છીએ, આપણે છે પ્રભુના અંશ છીએ, પણ મારી ચેતના જુદી થઈ ગઈ છે, તમારી દરેકની ચેતના જુદી થઈ ગઈ છે, બધા ટુકડાઓ છે, વેરવિખેર ટુકડાઓ છે. આ બધા ટુકડાઓને ભેગા કરવાનું કામ એક સાથે રાખવાનું કામ માતાજી કરી રહ્યા છે, જોડી રહ્યા છે એમને, ફરીથી ગોઠવી શકે તેમાં સહાય કરી રહી છું. એ બધા ફરીથી ગોઠવાઈ જાય અંદર પણ, દરેક વ્યક્તિના અંદર પણ અને વ્યક્તિના સમૂહ પણ બધા એક સાથે ગોઠવાઈ જાય એનો હું પ્રયત્ન કરી રહી છું. હું હવે સ્પષ્ટ રીતે જોઈ શકું છું કે વિશ્વના બળોની લીલામાં પ્રેમ એ શિવ વસ્તુ છે. પ્રેમનું કાર્ય શું છે હવે હું સમજી શકું છું. પ્રેમ પહેલા સાધકની અંદર એના દરેક તત્વને એકબીજા સાથે સુસંગત રીતે જોડી દે છે, એ પ્રેમનું પહેલું કામ છે, અંદર કામ કરવાનું કામ. અને બહાર તે એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે જોડતી હોય છે. શ્રી અરવિંદે દિવ્ય જીવનમાં એક ઠેકાણે લખ્યું છે કે અતિમનસ સમાજ કેવી રીતે નિર્માણ થશે, એમાં એક બે ત્રણ વાક્યમાં જ લખ્યું છે કે પ્રથમ અતિમનસ સમાજના નહીં પણ સમૂહના નાના નાના ઝૂમખાઓ તૈયાર થશે. 5-10 વ્યક્તિઓ અતિમનસની સાધના કરતા વખતે સાથે આવી જશે અને એમનો એક સમૂહ તૈયાર થશે. આવા નાના નાના ઝૂમખાઓ દરેક દેશમાં તૈયાર થશે અને પછી આ ઝૂમખાઓ પાછા એકબીજા સાથે જોડાતા હશે અને એમાંથી ધીમે ધીમે કરીને સમાજ તૈયાર થશે. કે આ રીતે એક સ્ટેપ બાય સ્ટેપ તૈયાર થવાનો છે. તો આ બધું આ દિવ્ય પ્રેમનું કાર્ય છે. આ ઝૂમખાઓને જોડવાનું, ઝૂમખાઓ તૈયાર કરવાનું, આપણી અંદર બધા તત્વોને જોડવાનું કામ, એ બધું દિવ્ય પ્રેમ કરતો હોય છે. ત્યાં એનું સ્થાન શું છે, એનું કાર્ય શું છે? પ્રેમ પોતે કઈ અંતિમ લક્ષ્ય નથી. પ્રેમ આપણું અંતિમ લક્ષ્ય નથી, પણ એ પરમ પ્રભુનું પરમ સાધન છે એમ કીધું છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે, અંતિમ સાધન છે. તમે પેઇન્ટર જોશો, ચિત્ર રંગીને તૈયાર કરે પછી ફિનિશ ટચ આપે છે. એ ફિનિશ ટચ આપવાનું કામ પ્રેમ તત્વ કરતું હોય છે. આપણું જ્યારે સ્વરૂપ વિકાસ પામે છે અને પ્રભુ સાથે એકરૂપ થવાની તૈયારી કરતું હોય છે એટલે અંતિમ ફિનિશ ટચ આપવાનું કામ પ્રેમ તત્વ કરતું હોય છે. એ જ પ્રેમ તત્વનું કામ છે. જે વસ્તુને જોડી આપતો રહે છે તે જ વસ્તુ એને સર્વત્ર ઢાંકી દેતી હોય છે. પણ પ્રેમ તત્વનું ભાગ્ય એવું છે કે જેના માટે એ કામ કરતો હોય છે એને ઓળખી શકતો નથી. આપણી અંદરના તત્વોને જોડી દેવાનું. તમે અહીંયા આવ્યા છો, તમે સાંભળતા હોવ છો, વાંચતા હોવ છો, ધીમે ધીમે તમારું મન તૈયાર થાય છે કે નહીં મારે સાધના કરવી જોઈએ, મારે આ રીતે જીવવું જોઈએ. એ પ્રકારના તમારા તમારી ભાવનાઓ નિર્માણ થાય છે તમારા હૃદયમાં અને તમે એ પ્રમાણે વર્તન કરો છો. આમાં શું થાય છે કે જ્યારે તમે સમજો છો બૌદ્ધિક રીતે અહીંયા, ત્યારે તમારું મન તૈયાર થાય છે. મનમાં જે સમજણ છે એને કારણે તમારા મનમાં હૃદયમાં ભાવનાઓ નિર્માણ થાય છે એટલે તમારું પ્રાણ તત્વ એમાં જોડાય છે. ભાવનાઓ નિર્માણ થાય છે એટલે એ રીતે તમે જીવનમાં વર્તન કરવાનો પ્રયત્ન કરો છો તો તમારું શારીરિક તત્વ જોડાય છે. સમજી ગયા તમે? આ બધા તત્વો એકબીજા સાથે જોડાતા જાય છે. હવે આ આપણામાંનું કાર્ય પ્રેમ તત્વ કરતું હોય છે પણ આપણે જાણતા હોતા નથી. પ્રેમ તત્વ એક ઠેકાણે લખ્યું છે કે પ્રેમ તત્વ એ જ પરમપ્રભુની કૃપા છે. પરમપ્રભુની કૃપા તરીકે પ્રેમ તત્વ પ્રકટ થતું હોય છે કાયમ. પણ આપણે જાણતા નથી હોતા કે આપણા પર આ પ્રભુની કૃપા છે એટલે આપણે આ મનમાં વિચારો આવે છે એટલે એવી ભાવનાઓ નિર્માણ થાય છે. ભાવનાઓ નિર્માણ થાય છે એટલે હું એવા કર્મ પણ કરું છું. આ મારામાં જે બધા ચેન્જીસ આવી રહ્યા છે આ પ્રભુની કૃપાને લીધે આવે છે એ આપણે જાણતા પણ હોતા નથી. પ્રેમ તત્વને આવતા લીધે છે એ પણ જાણતા નથી હોતા. અને એ વસ્તુ આ પ્રેમના પ્રભાવને ઝીલતી હોય છે ત્યારે પણ કોઈ વાર તેની હાજરી તેના તેમના ખ્યાલમાં રહેતી નથી. કોઈ તત્વ આપણું આ દિવ્ય પ્રેમને ઝીલતું હોય પણ એને ખબર નથી હોતું કે આપણે દિવ્ય પ્રેમને ઝીલી રહ્યા છીએ. તારી મધુરતા મારા આત્મામાં પ્રવેશી રહી છે. જ્યારે વ્યક્તિ, સાધક વ્યક્તિ પોતાની ચેતનાને વિશાળ કરીને બધાની ચેતના સાથે એકરૂપ કરતા હોય છે ત્યારે એની ચેતનામાં એક મધુરતા પ્રગટ થતી હોય છે. અને એ એકતા નિર્માણ કર્યા સિવાય કોઈ પણ ઉપદેશ અથવા સમજણ એ ઇફેક્ટિવ થતી જ નથી. એ જો તમને સમજી જાઓ, તમે વક્તા તરીકે તમે સમજી જાઓ, જ્યારે પણ તમે વાત કરશો ત્યારે, કે પ્રથમ આપણે બધાના હૃદયોને સાથે જોડવાની આંતરિક ક્રિયા કરવી પડે છે, અને આંતરિક ક્રિયાથી જ્યારે જોડાઈ જાય છે બધાના હૃદયો સાથે, પછી જે તમે વાત કરો ને, એ તમા આપણા હૃદયમાં, દરેકના હૃદયમાં સૌસર્વી ઉતરવા લાગે છે. એ ક્રિયા પહેલાં કરવી જ પડે છે. એ ગૂઢવાદની ક્રિયા છે, પણ ધીમે ધીમે સમજાય છે કે શું કરવું પડે તમારે. એ રીતે આપણે કરતાં શીખવું જ પડે છે. પૂર્ણયોગનો એ ભાગ તરીકે છે કે જ્યારે તમે પૂર્ણયોગ બીજાને સમજાવતા હો છો, ત્યારે એ જે સમજણ તમે આપવા ઈચ્છો છો એ બીજાના હૃદયને સ્પર્શે એ પ્રકારની વ્યવસ્થા આપણે કરવી પડે છે, અને એ દિવ્ય પ્રેમની મદદ સિવાય શક્ય નથી. એની મદદ વગર, પ્રભુની કૃપા વગર એ શક્ય જ નથી વસ્તુ. આ આનંદમાં રહી હું તને એક પ્રાર્થના ગુજારું છું, એ હવે તારા સુધી પહોંચી શકશે. માતાજીને આનો આનંદ થાય છે કે પોતે અનેક ચેતનાઓને પોતાની સાથે જોડી રહ્યા છે, અને ખરેખર પ્રભુને, પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે એવી જો આપણી ઈચ્છા હોય તો એની યુક્તિ આ જ છે. માતાજી કહ્યું છે કે તમે પોતાના માટે માગશો તો એ પ્રાર્થના જલ્દી નહીં પહોંચે પ્રભુ પાસે, પણ તમે સમગ્ર માનવ જાતિ માટે માગશો ને તો એ પ્રાર્થના વહેલી પહોંચશે. એકમાં સ્વાર્થ હોય છે આપણો ભક્ત, બીજામાં નિસ્વાર્થી બનીએ છીએ આપણે, એ તફાવત જ છે. જ્યારે પણ પ્રાર્થના કરો તો માતાજીના આગળના પ્રાર્થનામાં એ જ કહે છે, એક જે પ્રાર્થના છે એમાં કહે છે, માતાજી પ્રાર્થના કરે છે, નાનકડી ત્રણ વાક્યોની પ્રાર્થના છે. માતાજી મનમાં મનમાં બોલે છે, દુઃખી લોકો સુખી બનો. માતાજી પ્રાર્થના કરે છે, દુઃખી લોકો, દુનિયામાંના દુઃખી લોકો સુખી બનો, દુષ્ટ લોકો સારા બનો. જે લોકો દુષ્ટ છે, બીજાને તકલીફો આપે છે, એ પ્રભુ તારી કૃપાથી સારા બની જાય. બીમાર માણસો તંદુરસ્ત બને. આ ત્રણ પ્રાર્થના કરી છે માતાજીએ. માતાજી કહે છે એ પ્રાર્થનામાં કે જાણે પ્રભુએ મને મંત્ર આપ્યો કે માનવની સેવા કરવા માટે શું કરવું જોઈએ, મારે આ ત્રણ વસ્તુ કરવી પડશે. કોઈ માંદો માણસ આવે તો એની માંદગી કેમ નિવારવી એને સમજાવવું જોઈએ, એના માટે થોડીક પોતે પણ પ્રયત્ન કરવો પડે. કોઈ દુષ્ટ વ્યક્તિ આવે તેની ચેતના કેમ બદલાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ, અને કોઈ દુઃખી માણસ આવે તેને સાંત્વના આપીને, શાંતિ આપીને એને સાધના તરફ વાળવો પડશે તમારે. આ પ્રેમનું કાર્ય છે એ માતાજી આગળ કહે છે. તો આવી રીતે તમે જ્યારે આ પ્રકારની પ્રાર્થના કરશો ત્યારે જ તમે તમારી પ્રાર્થના પ્રભુ સાંભળતા હોય છે, કારણ પ્રભુ ફક્ત તમારા સાથે એકરૂપ નથી, બધામાં પ્રભુ રહેલા છે. અને જ્યારે તમે ફક્ત તમારા પૂરતું માગો છો ત્યારે પ્રભુને એમ લાગે છે કે મારો પૂર્ણા કરતા વધારે ભાગ તો તું કાપી જ નાખે છે, જુદો રાખે છે કે આ નહીં, આ દુઃખ, આ સુખી થાય નહીં, હું સુખી થાઉં. એટલે કે કેવી રીતે કે હું તું માગે છે, એ પ્રભુની ઈચ્છા છે. એટલે જ્યારે પણ આપણે પ્રાર્થના કરીએ તો પ્રાર્થનાના અંતે એક વસ્તુ તો માગવી જ પડશે, આપણે એવી પ્રાર્થના જ કરવી પડશે કે પ્રભુ બધા સુખી થાઓ, બધા નિરોગી થાઓ, પ્રભુ બધાને સાચી સમજણ મળે, એ પ્રકારની પ્રાર્થના આપણે કરવી જોઈએ, તો પ્રભુ આપણી પ્રાર્થના સાંભળશે. આ યુક્તિ બતાડે છે આપણને. એટલે તમે જુઓ કે એના માટે આપણે જ્યાં પરંપરા છે એમાં પ્રાર્થના છે, એક મંત્ર છેલ્લે બોલાય છે, સર્વેત્ર સુખિન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમ આપનો યાત. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા જે પવિત્ર વસ્તુ છે એ જ જોઈએ જીવનમાં, ખરાબ વસ્તુ જોઈએ જ નહીં. આ જે ભાવો છે એ એના માટે જ હોય છે, અને આ રીતે પ્રાર્થના કરવાની હોય છે. આપણે આજે જે પ્રાર્થના છે એમાં સંકલ્પ, આપણો જે સંકલ્પ છે એને વધારે પરિણામકારક કેવી રીતે કરવો એની માતાજી સમજણ આપી રહ્યા છે. જો શું કે છે માતાજી, જ્યારે સંકલ્પ પોતાને કોઈ બાહ્ય પરિણામ માટે બહાર પાડે છે ત્યારે શક્તિશાળી અને અસરકારક હોય છે. તમે આપણા પોતાના સંકલ્પથી, દૃઢ મનોબળથી, નિર્ણયથી કોઈ બાહ્ય જીવનમાં કામ કરવા માટે તૈયાર થાવ પ્રભુનું માટે, તો એ સંકલ્પ વધારે તાકાતવાળો હોય છે, શક્તિશાળી હોય છે. બહારના ભૌતિક જગતમાં તમારે કામ કરવાનું છે. જ્યારે એ પોતાની અંતર્મુખ થઈ ગતિમાં મૂકે છે ત્યારે એનામાં કશું બળ કે પ્રયત્નની શક્તિ હોતી નથી. એ સંકલ્પ જો આંતરિક તમે અંદરના અંદર જો વાપરવા માંડો તો એમાં બળ રહેતું નથી. આપણા પૂર્ણયોગમાં અને અન્ય આધ્યાત્મિક સંપ્રદાયોમાં તફાવત આ છે. બીજા સંપ્રદાયમાં એમ કેવું છે કે તમે વધારે વધારે આખો 24 કલાક ભક્તિ કરો, ધ્યાન કરો, બસ પ્રભુ સાથે એકરૂપ થઈને રહો, તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. માતાજી સ્પષ્ટ કહે છે કે એ નહીં, એ આધ્યાત્મિક જીવન નથી. એ તો એવું જીવન છે કે જેમાં તમે પ્રભુના દીકરા થયા છો પણ પ્રભુનું કામ કરવા તૈયાર નથી. એક દાખલો આપો કે એક મોટા શ્રીમંત શેઠ હોય, મોટી ધમધોકાર ચાલતી પેઢી હોય, બે દીકરાઓ હોય. એક દીકરો ફક્ત બાપુજી સામે બેસીને એમને ગુણગાન ગાતો હોય, મારે તમારે ગુણગાન ગાવા છે, બીજું મારે કંઈ કરવું જ નથી. અને બીજો દીકરો છે, બાપુજી પેઢીમાં શું કામ કરવું છે મને કહો. એ બાપુજી પાસેથી સૂચના લઈને પેઢીમાં જઈને કામ કરે, સાંજે થાકો પાકો આવે છે, વંદન કરે છે, બાપુજી તમે કીધા પણ આટલું કામ થઈ ગયું છે. આ બેમાં પ્રિય કોણ? શેઠ એમ જ કહે છે કે આ જે મારા સામે બેઠો બેઠો મારા ગુણગાન કરે છે ને એ નકામો છે મારા માટે. જે પેઢીમાં જઈને કામ કરે છે એ સાચો છે. માતાજી એમ કીધું કે ધ્યાન આપણે કરવાનું છે, નથી કરવાનું એવું નહીં. પણ ધ્યાન શા માટે કરવાનું છે કે ધ્યાનમાંથી એટલી શક્તિ તમે મેળવી લ્યો કે પ્રભુનું બાહ્ય જીવનમાં તમે કામ કરવા માટે એ શક્તિ તમને ભાગ પાડે, તો એ શક્તિ તમારી વધશે, એની અસરકારક બનશે. તમે જો અંદરના અંદર ધ્યાન કરતા હશો, પ્રભુ મને મુક્તિ આપો, મને આમ કરો, મને ગોલોક આપો, મને વિષ્ણુલોક આપો, મને વૈકુંઠ આપો, તો એ સંકલ્પ આપણો બહુ કામ નહીં કરે. જે ગઈ પ્રાર્થનામાં કીધું છે કે સ્વાર્થ વ્યક્તિગત વ્યક્તિ માટે જે માગશો તો એ સંકલ્પને પ્રભુનું બળ મળતું નથી. તમે પ્રભુને જગતમાં પ્રકટ થવું છે, આ એની પેઢી છે પ્રભુની, અને પ્રભુને એ પેઢીમાં પોતે આખા જગતમાં પોતાનું સ્વરૂપ પ્રકટ કરવું છે. એ ધંધો પ્રભુ કરી રહ્યો છે, એને એવો દીકરો જોઈએ કે જે પ્રભુને કહે કે હા પ્રભુ તું મને શક્તિ આપ, તારે જે પ્રમાણે પ્રકટ થવું છે એ પ્રમાણે પ્રકટ થવા માટે હું પેઢીમાં જઈને કામ કરીશ, દુનિયામાં જઈને કામ કરીશ, હું તારો કમાવ દીકરો થવા તૈયાર થવા તૈયાર છું, મારે કમાવ દીકરા થવું છે, આળસુ દીકરા થવું નથી મારે. આ પ્રકારનો જો કમાવ દીકરો આપણે બનવું હોય, પૂર્ણયોગ કરવો એટલે તમારે કમાવ દીકરા થવું પડશે. તમારે 24 કલાક ધ્યાનમાં ભલે સમય મળતો હોય, તમને ધ્યાન લાગતું પણ હોય, પણ તમારે એ ધ્યાનને મર્યાદાઓ મૂકીને, એમાંથી શક્તિ મૂકીને, એમાંથી જે શક્તિ મળી છે એ શક્તિને તમે બહારના કાર્યમાં વહાવવી પડશે, અખૂટ રીતે વહાવવી પડશે. અને પછી અનુભવ આવશે કે એક કાર્ય કરતા વખતે પણ તમારું ધ્યાન લાગી જતું હોય છે. તમારે પછી પલોઠી વાળીને બેસવાની જરૂર પડતી નથી. જે પ્રભુનું કાર્ય તમે ઉપાડી લીધું હોય છે એ કાર્યમાં એટલા તમે મગ્ન થઈ જાઓ છો કે તમારા માટે ધ્યાનાવસ્થા થઈ જાય છે. એટલે એ વખતે તમે ધ્યાનમાં પણ હો છો અને પ્રભુનું કાર્ય પણ થતું હોય છે. આ બંને સ્થિતિમાં તમે એ વખતે આવી જતા હોય છો તો એ પ્રકારનું આપણે કરવાનું છે. જ્યારે સંકલ્પ પોતાને કોઈ બાહ્ય પરિણામ માટે બહાર પાડે છે ત્યારે શક્તિશાળી અને અસરકારક હોય છે. જ્યારે પોતાને અંતર્મુખ થતી ગતિમાં મૂકે છે ત્યારે એનામાં કશું બળ કે પ્રયત્નની શક્તિ હોતી નથી. એટલે જ્યારે પણ તમારામાં સંકલ્પ જાગે તો એ સંકલ્પને મનમાં રાખતા નહીં, એ સંકલ્પને સક્રિય કરીને તમારા જીવનમાં લાવો, તમારા કર્મો દ્વારા પ્રકટ કરો, ખરેખર એવું કામ કરી બતાડો. તમે કાર્ય કરશો તો એ સંકલ્પ વધારે મજબૂત થશે, વધારે તમને તાકાત આપશે. પણ બહાર તમારે કાર્ય કરવું પડશે. આંતરિક કાર્ય જે ગુમાવ્યું હોય છે તે સર્વને બાહ્ય કર્મ અસરકારક રીતે પ્રાપ્ત કરી લાવે છે. આંતરિક રીતે તમે જે કામ કરતા હો છો, જે તમારે મેળવવાનું હોય છે, જે તમને પૂરેપૂરું મળતું હોતું નથી, તે બહાર કામ કરશો તો એ ઝટ મળી જાય છે તમને. દાખલા તરીકે સાધનાના એક તબક્કામાં આપણે એક અભ્યાસ કરવો પડે છે કે આપણે આપણા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિમાં પ્રભુને જોવા પડે છે, ભાવ નિર્માણ કરવો પડે છે. હવે તમે જો ફક્ત ધ્યાનમાં જ રહીને અંદરની અંદર ભાવ નિર્માણ કરવાનું કરશો, એકાંતમાં બેસીને, કે દુનિયામાં બધી વ્યક્તિઓ પ્રભુ સ્વરૂપ છે, પ્રભુ સ્વરૂપ છે, પ્રભુ સ્વરૂપ છે, તો એ જ તમારો ભાવ નિર્માણ થશે એટલો મજબૂત નહીં થાય. પણ તમે એક વખત એવું કરજો કે એ ભાવ, એવો પ્રયોગ તમે કોઈ વ્યક્તિ માટે કરો, સામાન્ય કર્મ કરીને, સામાન્ય કર્મ કરતા વખતે. ઘરના કામ માટે કરો તો પણ તમને તરત પરિણામ દેખાશે એનું. પત્નીએ કીધું હોય કે આપણે આ શાક લાવો, તમે મને શાક લાવી દેશો અને તમે થેલી લઈને બહાર નીકળો, પણ શાક લાવતી વખતે તમે ભાવ નિર્માણ કરશો કે પત્નીમાં પણ પ્રભુ છે, એ ભાવ આવશે ને, તો તમારું એ જે સંસારિક કામ છે એ પણ સાધનાનો ભાગ બની જાય છે. તમારો સંકલ્પ પ્રભુ જોવાનો સંકલ્પ દૃઢ થઈ જાય છે. એવું જ પત્ની માટે થઈ શકે છે કે રસોઈ કરતા વખતે હું એમની પત્ની છું ને મારું કર્તવ્ય છે કે એમને મારે રસોઈ કરી આપવી જોઈએ, જમાડવા જોઈએ, એવો ભાવ હશે તો એ સંસાર થઈ ગયો તમારો. પણ પ્રભુ રોટલી કરતા વખતે પ્રભુ એમ કરો કે પ્રભુ હું મારા પતિ તરીકે, પતિમાં પણ તમે જ છો, હું તમારી સેવા કરવા માંગુ છું, એ રીતે રોટલી કરવા માંગશો ને, તો રોટલી કરવાનું કામ પણ તમારું સાધના બની જવાનું છે, તમારો સંકલ્પ વધારે દ્રઢ બનવાનો છે. દરેક વસ્તુમાં તમારે વિઝન બદલવાનું હોય છે, તમારે દૃષ્ટિકોણ બદલવાનો હોય છે, તમારું દર્શન બદલવાનું હોય છે. એ દર્શન કાયમ બદલતા શીખો. કોઈને પણ મળો તો એક ક્ષણમાં એકાગ્ર થઈને એમાં પ્રભુ જોતા શીખો. આ અભ્યાસ તમારે કરવો જ પડશે, આજે નહીં તો આવતીકાલે. સાચી આધ્યાત્મિકતા ત્યારે જ પ્રકટ થાય છે, એના સિવાય પ્રકટ થઈ શકતી નથી. નહીં તો ફક્ત માનસિક ખ્યાલો, માનસિક વાંચન હોય છે, પોપટના જે માણસ બોલતો હોય છે, અને એનો જીવનમાં કંઈ પ્રકટ થતું નથી. વેદાંતમાં એક કથા છે કે એક પોપટને એક સાધુએ શીખવ્યું હોય, એને યાત્રાએ જવું હતું, પણ પોપટ હતો, એનો પાળેલો પોપટ હતો, એને પિંજરામાંથી મુક્ત કર્યો અને એને કહે છે તું અહીંયા જ રહેજે, આ ઝૂંપડીમાં જ રહેજે. પણ એને છેલ્લો ઉપદેશ હતો, પોપટ પોપટ સાવધાન રહેના, તોતા તોતા સાવધાન રહેના, બિલ્લી આવે તો ભાગ જાના, બિલ્લી આવે તો ભાગ જાના. એને પાઠ કરાયું, એ પોપટ બોલતા શીખ્યો. પણ એ વાક્યનો અર્થ એને ખબર નહોતો વધારાને. આ સાધુ સંન્યાસી યાત્રા નીકળી ગયા પછી એક દિવસે એ ઝૂંપડીમાં બેઠો હતો અને બિલાડી આવી ગઈ, બોલવા લાગ્યો, પોપટ પોપટ સાવધાન રહેના, બિલ્લી આવે તો ભાગ જાના. પણ ભાગી ગયો જ નહીં, જ્યાં બેઠો ત્યાં જ રહ્યો. બિલાડીએ પકડી લીધો, એને મારી નાખ્યો. આપણી બધાની અવસ્થા એવી થાય છે. ઘણી વખત આપણે વાંચતા હોય છે પુસ્તકો, વધારે વાંચન કરવાથી પોપટના જેમ બોલતા શીખી જઈએ છીએ, પૂર્ણ યોગમાં આમ છે ને અતિમનસ આમ છે ને આ આમ છે આમ છે, આમની અવસ્થા એવી થઈ જાય છે. પોપટ પોપટ ભાગજાના, દિલ્હી આવે તો ભાગજાના, સાવધાન રહેના. આ અવસ્થામાં આપણે જવું નથી. જે કંઈ વાંચ્યું છે સાધક તરીકે, બહુ મોટું આ ફિટફોલ છે આપણા માટે. એ અહંકારને પોષે છે એ વસ્તુઓ. એના કરતાં આપણે એમ કરવું જોઈએ કે જે કંઈ વાંચીએ બધે થોડુંક વાંચો, પણ એને જીવનમાં લાવવા પ્રયત્ન કરો. જીવનમાં લાવશો તો એ જ્ઞાન વિજ્ઞાન બની જાય છે, ધ્યાન રાખજો. એ તમારા જીવનનો, તમારી ચેતનાનો ભાગ બની જાય છે. એ રીતે તમે સાધના કરતા શીખવું પડશે. બહુ મોટી મોટી વાતો કરવી નહીં આપણે, પણ જે કંઈ સમજ્યા હોય છે એના માટે તરત કામ કરવા માંડો, કર્મ કરવા માંડો, જીવનમાં લાવવા માંડો. અને જીવનમાં ના આવતું હોય તો સતત એનો પ્રયત્ન કરતા રહે. આજે ને તો આવતીકાલે પ્રભુની કૃપા થશે અને એ તમારા જીવનમાં આવશે ને આવશે આવશે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આપણે, કે ઓલવેઝ જે કંઈ આપણે વાંચીએ સમજીએ એને ફક્ત મગજમાં એક વિચાર તરીકે રાખવાનોથી, વિચારમાંથી ભાવના નિર્માણ કરવાની છે, ભાવનામાંથી કર્મ નિર્માણ કરવું છે, એમાંથી જીવન બદલવાનું છે. આ આખી પ્રક્રિયા કરશો તો જીવનનું રૂપાંતર થશે. જે રૂપાંતર ક્રિયા આપણે કરવા માંગીએ છીએ એની આ પદ્ધતિ છે. તો એ રીતે આપણે કરવું પડશે. માતાજી કહે છે અહીંયા આંતરિક કાર્ય જે ગમાવ્યું હોય છે, તમે અંદરને અંદર વાંચ્યું હોય સમજ્યા હો, એને કારણે જે વાંચ્યું હોય સમજ્યા હો એ તમારા જીવનમાં હજી પ્રકટ થતું નથી. એ તો એક માનસિક ખ્યાલ હોય છે, વિચાર હોય છે. તે સર્વને બાહ્ય કર્મ અસરકારક રીતે પ્રાપ્ત કરીને પાછું લાવે છે. બહાર કર્મમાં તમે એ વસ્તુ પ્રકટ કરશો તો એ વસ્તુ તમારા જીવનમાં પોતાને આવવા લાગશે. જો એણે સુસંસ્કૃત બનવું હશે તો તે વસ્તુ તારા કાર્ય વડે જ સિદ્ધ થશે. જો વ્યક્તિને સુસંસ્કૃત બનવું હશે, સુસંસ્કૃત બનવું એટલે સભ્ય બનવું, સભ્ય એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ સભ્ય બનવું, જેની વાત છે કે તમારે આધ્યાત્મિક વ્યક્તિ બનવું હશે તો તે વસ્તુ તારા કાર્ય વડે જ સિદ્ધ થશે. કાર્ય સિવાય આપણા પાસે બીજું કોઈ સાધન નથી. મૂળ પૂર્ણ યોગ અને અન્ય યોગોમાં તફાવત છે. અન્ય યોગમાં તમે ધ્યાન ધારણા સમાધિ પ્રાપ્ત થઈ ગઈ એટલે વાત પતી જાય છે, પછી કંઈ કરવા પણ રહેતું નથી એમ સમજીને એ આગળનો માર્ગ જતા જ નથી. જ્યારે આપણે એમ કહીએ છીએ નહીં, જે જ્ઞાન મને સમાધિ પ્રાપ્ત થઈ જાય, એ વસ્તુનો મને અનુભવ સિદ્ધ થઈ જાય, પછી એ અનુભવના બળે મારે બાહ્ય જીવનમાં કર્મો કરતા શીખવાનું છે. ગીતામાં અર્જુનને શ્રીકૃષ્ણ આ જ કહે છે કે તારે ફક્ત સાંખ્ય યોગ શીખવો નથી, યોગ બુદ્ધિ યોગ નિષ્ઠા શીખવો નથી, યુદ્ધ ચ તું યુદ્ધ કર પહેલા પછી બીજી વાત. આપણે પણ એ જ કહ્યું છે, જીવનનું યુદ્ધ આપણે લડવાનું છે, જીવનમાં લાવવાનું છે. એટલે આપણે એક ધ્યાન રાખજો, આપણે જે કંઈ અહીંયા સમજવા, નાનકડી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ, બહુ નાનકડી વસ્તુ હોય છે પણ એના પરિણામો જીવનમાં ખૂબ મહાન હોય છે. તમે એક વખત આ પ્રયોગ કરી જુઓ અને યશસ્વી થશો ને તો તમને અંદરથી જે આનંદ ફૂટી નીકળશે ને એ તમે પોતે માણી જુઓ. તમને ખબર પડશે કે આની મૂલ્યવાન કેટલી વસ્તુ છે. આ એક વખત પ્રભુના દર્શન જો એક વ્યક્તિમાં કરતા શીખશો તો બધા વ્યક્તિઓમાં તમે કરતા શીખશો. અને એક વખત જો બધી વ્યક્તિઓમાં તમે પ્રભુ જોતા શીખશો ને તો કોઈ વ્યક્તિ માટે તમને વેર, ઝેર, ઈર્ષ્યા, આંટી, મનમાં દ્વેષ, કોઈ વસ્તુ ટકશે જ નહીં, ધોવાઈ જાય છે પોતાને. તમે એવું નિર્મળ રહેશો, નિર્મળ ચિત્તમાં તમે રહી શકો છો અને પોતાના આનંદમાં રહી શકો છો. દુનિયાનું જે હોય, દુનિયા જે રીતે વર્તતી હોય ભલે વર્તતી હોય, તમારી સાથે જે રીતે વર્તતી ભલે વર્તતી હોય, પણ એનો તમારા મન ઉપર કોઈ પરિણામ થતો નથી. એ પ્રકારે આપણે એક આનંદમય જીવન જીવી શકીએ છીએ અને સાંસારિક દુઃખોમાંથી મુક્ત થઈ શકીએ છીએ આ બાબતમાં. તો આ એક બહુ મોટો માર્ગ છે, પણ એના માટે અભ્યાસ કરવો પડે છે, અને અભ્યાસ કઈ એક દિવસના અભ્યાસથી પ્રાપ્ત થતું નથી. રોજે રોજ દરેક ક્ષણે ઘણા તમે થોડો એક માટે અભ્યાસ કરશો ને તો 5 મિનિટમાં ભૂલી જશો અને પાછા પહેલાં જેમ વર્તવા લાગશો. તરત તમને યાદી આપવી જોઈએ, આપવી પડે છે, ના મારી ભૂલ થઈ, મારે ફરીવાર કરવું પડશે. સતત 24 કલાક કરતા રહેશો તો ધીમે ધીમે તમારા પછી ટેવ પડી જશે, અને ટેવ પડી જશે પછી તમે બધું સાધના પોતાને મળે કરી શકશો. અહીં આપણે ગ્રમી